யம் ப்ரஹ்மா வருண ருத்ர மருதன் ஸ்துன்வந்தி தீவ்யேஸ்தவே வேதே சாங்க பதக்ரமோ உபநிஷதே காயந்தி யம் சாமகா தியானாவஸ்தித கதேன மனசா பஸ்யந்தி யம் யோகினோ யஸ்யாஸ்தம் ந விதோ சுரா சுரகணா தேவாய தஸ்மை நம. லீலாசுகோசோ வ்ருஷபானுஜாய பவித்ர சஞ்சு பிரிய சும்பனேன ஏகாந்தி கோன்யஸ்ய ரஹஸ்ய பாதி கோலோக ப்ராசாத சதா நிவாசி பூதே மஹத் வீர்ய இமா புரோ விபூ நிர்மாய ஷேதே யதம்ரோஷு பூருஷம் புங்க்தே குணான்சோ டஷசோ டஷாத்மக சோலங்க்ரிசிஷ்ட பகவான் வசன்சி மே கராரவிந்தேன பதாரவிந்தம் முகாரவிந்தே வினிவேஷயந்தம் வடஸ்ய பத்ரஸ்ய புடேஷயானம் பாலம் முகுந்த மனசா ஸ்மராமி. ஸ்ரீ கிருஷ்ண ராதா வர கோகுலேஷ கோபால கோவர்தனநா தவிஷ்ணு ஜீவே பிபத்ஸ்வா அம்ருதமே தேவ கோவிந்த தாமோ தரமா தவேதி கோவிந்த தாமோ தரமா தவேதி. ஹரே கிருஷ்ணா, ஜெய ஸ்ரீராதே. તો ભગવાનની પવિત્ર લીલાઓને શ્રવણ કરવા માટે પધારેલા પ્રત્યેક ધર્મપ્રેમી મહાનુભાવ વૈષ્ણવો અને વૈષ્ણવી માતૃશક્તિવૃંદનું હૃદયથી સ્વાગત છે અને ધન્યવાદ. અને પરોક્ષ રીતે અન્ય લોકો પણ ટીવીના માધ્યમથી જે ભગવાનની કથાને સાંભળી રહ્યા છે, એ બધાને વૈષ્ણવોને વ્યાસ મંચ ઉપરથી હૃદયથી પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા, કૃષ્ણ પ્રેમ ભક્તિનું વર્ધન કરે છે. શ્રી સુખદેવજી ભાવ અને પ્રેમથી આ દિવ્ય શ્લોકોમાં ભગવાનની લીલા ગાઈ રહ્યા છે. શ્રીમદ ભાગવતમ જે છે એ ગદ્ય નથી, પદ્ય છે, પોએટ્રી, કવિતા છે. પ્રત્યેક શ્લોકનો છંદ અનુસાર, શાર્દુલ વિક્રીડિતમ છંદ, અનુષ્ટુપ છંદ, એમાં ગાન કરવામાં આવે છે વિદ્વાનો દ્વારા. અને સુખદેવજી પણ ગાન કરેલું છે કથા ગાનમ. ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ રાજ્યમાં મોટાભાગની ચર્ચા ગાનમાં જ થાય છે, કવિતાઓમાં. આ વિદ્વાનોનો સમાજ હોય, પ્રેમીઓનો સમાજ હોય, ત્યારે ગાન મુખ્ય છે. પણ ભાષાના અજ્ઞાનમાં વાતને સારી રીતે સમજાવવા માટે એની વ્યાખ્યા કરવી પડે છે પદ્યમાં. તો આવો, સુખદેવજી લીલા સંભળાવી રહ્યા છે અને મહારાજ પરીક્ષિત પ્રસંગ અનુસાર સુખદેવજીને પોતાની કથામાં રુચિ છે, લાલસા છે અને સાંભળવાની તીવ્ર ઈચ્છા છે, એને પ્રગટ કરતી વખતે પ્રશ્ન પૂછે છે. જે પ્રશ્ન કૃષ્ણની લીલાને ઓર વિસ્તારથી કહેવામાં સુખદેવ ગોસ્વામીને પ્રેરિત કરે છે. એવો મહારાજ પરીક્ષિતનો પ્રશ્ન, દસમ સ્કંદ 52મો અધ્યાય શ્લોક સંખ્યા 18. શ્રી રાજોવાચ, ભગવાન ભીષ્મક સુતાં રુક્મિણી રુચિરાનનામ રાક્ષસેન વિધાનેન ઉપયેમ ઇતિ શ્રુતમ ભગવન શોત્રુમ ઇચ્છામિ કૃષ્ણસ્યામિત તેજસઃ યથા માગધ શાલ્વાદી જીત્વા કન્યામુપાહરત બ્રહ્મન કૃષ્ણ કથા પુણ્ય માધવી લોકમલાપહા કો નુ તૃપ્યેત શ્રીણવાન શ્રીતજ્ઞો નિત્ય નૂતના શ્રી શુક ઉવાચ રાજાસિત ભીષ્મકો નામ રાજાસિત ભીષ્મકો નામ ને ભેગો લાગ્યો પ્રશ્ન રાજાસિત ભીષ્મકો નામ વિદર્ભાધિપતિ મહાન તસ્ય પંચાભવન પુત્રા કન્યકા ચ વરાનના રુક્મયગ્રો રુક્મરથો રુક્મબાહોરનંતરઃ રુક્મકેશો રુક્મમાલી રુક્મિણી એષા સ્વસા સતી. પાંચ શ્લોકો. મહારાજ પરીક્ષિત પૂછી રહ્યા છે, ભગવાન રાક્ષસેન વિધાનેન ભીષ્મક સુતામ રુચિરાનનમ રુક્મિણ્યામ ઉપમે પૂર્વે અહમ શ્રુતમ અસ્મી. ભગવાન શબ્દે સહજ યાદ કરી લેવું જોઈએ ષડેશ્વરીય પૂર્ણ. ભગવાન સુખદેવ ગોસ્વામી અહીંયા કૃષ્ણને ભગવાન કહી રહ્યા છે. ભગ શબ્દનો અર્થ થાય ઐશ્વર્ય અને વાન શબ્દનો અર્થ થાય યુક્ત. જેવી રીતે ધન કોઈની પાસે હોય ખૂબ તો કહે છે ધનવાન, હે ને? તો એવી રીતે ભગવાન, ભગ જેની પાસે હોય એને વાન ભગવાન. ભગ શબ્દનો અર્થ સહજ વિષ્ણુ પુરાણથી શ્લોક બધાએ યાદ કરી લેવો જોઈએ કે છ પ્રકારના ઐશ્વર્ય જેનામાં હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યયોશ્ચેવ શણા ભગ ઇતિંગના. શ્રી વિષ્ણુ પુરાણમાં વેદવ્યાસના પિતા શ્રી શ્રી પરાશય મુનિ ભગવાન શબ્દની પરિભાષા આપે છે કે સમસ્ત બલ, સમસ્ત રૂપ, સમસ્ત ધન, સમસ્ત યશ અને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ વૈરાગ્ય, આ સિક્સ ઓપ્યુલન્સ, છ ઐશ્વર્ય જેનામાં સર્વત્ર અને સર્વદા વિદ્યમાન છે એને ભગવાન કહેવાય. શ્રીલ પ્રભુપાદજી ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તેના મૂળ રૂપે એની ભૂમિકામાં સુંદર પેરેગ્રાફ એક ટીકા લખે છે કે શાસ્ત્રની અંદર ક્યારેક ક્યારેક બ્રહ્માજીને, ઇન્દ્રદેવને, નારદને ભગવાન સંબોધન કર્યું છે. ભગવાન ઇન્દ્ર આવ્યા, ભગવાન નારદ જાય છે, એવું એવી વાતો લખી છે શાસ્ત્રોમાં. તો પછી એનામાં તો ષડેશ્વર્ય દેખાતા નથી, કારણ કે ઇન્દ્રદેવ તો ઘણી વખત બળમાંથી ડાઉન થઈ જાય છે, ધનમાંથી પણ એમની ઐશ્વર્ય સ્વર્ગ ઘણી વખત એને ખાલી કરવું પડે. તો કેમ ભગવાન શબ્દ એની માટે પ્રયુક્ત કરવામાં આવ્યો છે, પ્રશ્ન થાય. એટલા માટે શ્રીલ પ્રભુપાદજીએ શાસ્ત્રના પ્રત્યેક સૂક્ષ્મ સિદ્ધાંતોને સ્પષ્ટીકરણ વિશેષ રૂપે કર્યું છે પોતાના ગ્રંથોમાં. ઇન્દ્રદેવ ઇત્યાદિ દેવતાઓને પણ ક્યારેક ક્યારેક વિદ્વાનો દ્વારા ભગવાન સંજ્ઞા ટાઇટલ દેવામાં આવે છે, પણ એનો અર્થ એ નથી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તો પછી આ છ માંથી એક ઐશ્વર્ય પણ કોઈનામાં હોય, જેવી રીતે બળ ન હોય, જ્ઞાન ન હોય, ધન ન હોય પણ રૂપ ખાલી હોય, એક જ ઐશ્વર્ય હોય. ક્યારેક ક્યારેક ધન હોય, બળ ન હોય, રૂપે ન હોય, એક ઐશ્વર્ય પણ કોઈનામાં હોય અને એ વ્યક્તિ તેજસ્વી હોય તો વિદ્વાનો દ્વારા ક્યારેક ક્યારેક એને પણ ભગવાન કહીને બોલાવવામાં આવે છે, પણ એનો અર્થ એ નથી કે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, નહીં. તેજસ્વીના રૂપે ભગવાનની કંઈક અંશ વિભૂતિ હોવાના કારણે, કારણ કે ભગવાન ગીતામાં કહે છે દેવાનામ ઇન્દ્રો અસ્મી, દેવતાઓમાં હું ઇન્દ્ર છું. રુદ્રાનામ શંકરો અસ્મી, રુદ્રમાં હું ભગવાન શંકર છું. ભગવાન ગીતામાં વિભૂતિ ગણાવે ત્યારે આમ કહે છે. તો એટલા માટે વિભૂતિના હિસાબે પણ એને ભગવાન સંબોધન કરવામાં આવે છે, નહીં તો જોવામાં આવે છે લોકોના રૂપ ગમે ત્યારે ખોવાઈ જાય. તમને ખબર છે અત્યારે જે ઇન્દ્રદેવ સ્વર્ગમાં છે, અત્યારે સાતમું મન્વંતર, વૈવસ્વત મન્વંતર હાલે છે, અને ત્યારે પુરંદર નામના વ્યક્તિ જે ઇન્દ્રપદને, સ્વર્ગનું આધિપત્ય સંભાળે છે, એને રૂપ જે છે ને બહુ ભયંકર છે. તમારી સામે આવે ને ત્યારે ઇન્દ્રદેવ તો તમે તો બી જાઓ. પ્રભુપાદજીએ ઇન્દ્રદેવનો ફોટો ભાગવતમાં દોર્યો છે. ઇન્દ્રના આખા શરીરે આંખ્યું છે, અહીંયા 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 બધી બે આંખ્યું આપણે છે, તમને બધાને અહીંયા આંખ નીકળે, આખા શરીરે આંખ્યું હોય શું? વિલક્ષણ વ્યક્તિ, કારણ કે ઇન્દ્રદેવે એવું કર્યું હતું. ગૌતમ ઋષિની પત્ની અહલ્યારે અવૈદ્ય એને સંગ કર્યો હતો અને એના શાપ સ્વરૂપે એને આ દંડ મળેલો છે. રામાયણમાં પણ કથા છે અને ભાગવતમાં પણ આનો સંકેત છે. ગૌતમે શ્રાપ આપ્યો કે ઇન્દ્ર તારા દુષ્કાર્યને લીધે હું તને શ્રાપ આપું છું કે તને ભગ થઈ જાય બધે. ઇન્દ્રદેવ રોવા માંડ્યા કે નહીં નહીં, મને આમાંથી બચાવો, મારી શું થાય? તાકે ઠીક છે, તો જે આંખ્યોના દોષે તે આ દુષ્કાર્ય કર્યું છે તને આખા શરીરે આંખી નીકળી જાય. તો ઇન્દ્રદેવને આખા શરીરે અત્યારે આંખ્યું છે, તો રૂપ નથી, આખા શરીરે આંખ્યું હોય આ. અને એ તે પછી નકલી આંચું, એવું નહીં કે આ આંચું ગોળે મટમટ થાય, આ સેફ આનો, અંદર વ્હાઈટ અંદર કાળે કીકી બધું. એક નાનું એવું હોય તો ઉપસી આવે ને તોય આપણને ગમતું નથી, એમાં આખા શરીરે આંખ નીકળે તો આ ઇન્દ્રદેવને ત્યારે દંડ ભોગવવો પડે. જવો વૈષ્ણવો, વાત આવીને તો કહી દઉં, સંસારની અંદર ફસાવા વાળી સૌથી મોટી એક ઇન્દ્રિય છે, એ છે આંખ. વસ્તુને રૂપને જોઈ અને એમાં આસક્ત મનને કરે છે અને આત્મા દુર્ગતિમાં પડે છે. બહુ સાવધાન રહેવું જોઈએ. સંતો ઉદાહરણ આપે છે, કુરંગ મતંગ પતંગ ભૃંગ મીન હતા પંચ ભીરેવ પંચ એકમ પ્રમાદી કથમ ન હન્યતે. બહુ સુંદર શ્લોક છે. કુરંગ, કુરંગ કોને કહેવાય? હરણને. મતંગ, મતંગ કોને કહેવાય? હાથીને. પતંગ, પતંગ કોને કહેવાય? પતંગિયું. આ શું કહેવાય એને? પતંગિયું કહેવાય છે ને, ઓલા રાત્રે તમે જુઓ ત્યારે આ લાઈટ થતી હોય ને આ ફન ફન થતા હોય પતંગ. ભૃંગ ભમરાના, અને મીન માછલીના. આ પાંચ જીવો એક એક ઇન્દ્રિયના કારણે દુર્ગતિમાં ગયા. જેવી રીતે પતંગિયું, એને આંખ ઉપર કંટ્રોલ નથી, એ તેજસ રૂપને પકડવા જાય છે પણ જેવો લાઈટ ને બળે નેન્યા પણ એને કંટ્રોલ નથી રહેતો આંખ ઉપર છે, એટલે એના કારણે એના પ્રાણ ગુમાવી દે છે. એવી રીતે હાથી સ્પર્શ ઇન્દ્રિયોનો ભોગી છે. સાઉથમાં હાથી, અત્યારે તો ભારતમાં બહુ હાથીઓની સંખ્યા ઘટી ગઈ પણ અત્યારનો ઇતિહાસ પ્રમાણ કરે છે કે થોડા ઘણા હાથીઓ વધ્યા છે એ તે સાઉથ જંગલોમાં. બાકી આ બાજુ યુપીમાં અને ગુજરાતમાં ને તો ક્યારેક ક્યારેક કોઈ કે પાળીને રાખ્યા છે, એ પાલતું હાથી મળે છે. જંગલી હાથી તો જે મસ્તીમાં હોય ગજરાજ બહુ ઓછા છે. પણ એ હાથીને પકડવા એ લોકો શું કરે ખબર છે? એક મોટો હાથી આખો અંદર પડીને સમાઈ જાય એટલો મોટો ખાડો કરે અને એને ઘાસથી ઢાંકી દે, અને નકલી હાથણીને અને ક્યારેક ક્યારેક અસલી હાથણીને હાથી સામે રાખે તો હાથી એ હાથણીને જોઈ અને એને સ્પર્શ કરવાની હુંઢથી એને અડવાની એને ઈચ્છા થાય. અને પછી હાથણી તો પાળેલી હોય, ભાગે હાથી વાહે ભાગે. હાથણી સાઈડમાંથી આવી જાય ઓલો મૂર્ખ ના ગાઢામાં ગડ્ઢામાં ખાડામાં અને પે આ લોકો એને પકડી લે અને એની ઉપર લાકડા વેચ ઉપાડાવે કામ કરાવરાવે છે હાથી ઉપર અને કહે છે કે મર્યા પછી આમ લાખનો પણ આમ મર્યા પછી હવા લાખ એના દાંત ને બધું બહુ ઉપયોગી છે. પણ હાથી પોતાની સ્પર્શ ઇન્દ્રિયો પર કંટ્રોલ નહીં રાખવાના કારણે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. એમ અહીંયા પણ જીવાત્મા અડવા માંગે છે હું વાળી વસ્તુને, સોફ્ટ વસ્તુને, સ્ત્રી પુરુષના શરીરને, પુરુષ સ્ત્રીના શરીરને. કેવલ ચામડાના સ્પર્શને સુખ માનવા વાળો મૂર્ખ મનુષ્ય દુર્ગતિ સિવાય બીજું કાંઈ નહીં પામે. શું અહીંયા સુખ છે? ઘણા કે અરે તમે તો હવે સાધુ વૈષ્ણવ થઈ ગયા, તમે સુખને હું સમજો? લે, એ ગટરના નરકના સુખને જેવી રીતે ડુક્કર ગુંજરું હોય એ મળમાં જ આનંદ લે, એમ અજ્ઞાની વ્યક્તિ આ મળમૂત્રથી બનેલા શરીરને અડવામાં આનંદ લે. બુદ્ધિમાન વ્યક્તિ તો ભગવાન શ્રી કૃષ્ણને જોવામાં, એને સ્પર્શ કરવામાં, જેવી રીતે અંબરીશ મહારાજની કથા બે દિવસ પહેલા કરી એમાં રસ. ઘણા કહે છે કે મિલન સુખ પરમ સુખ છે, નહીં, સૌથી નિકૃષ્ટ છે પ્રભુપાદજી કે, અજ્ઞાની માટે છે. પ્રભુપાદજી એક ઉદાહરણ દેતા, એક પહેલવાન સ્ત્રીમાં આસક્ત થઈ ગયો સ્પર્શ ના, એને કીધું કે અઠવાડિયા પછી આવશે. એની સ્ત્રીએ જુલાબની ગોળી લઈને શરીરને હાવ હુકવી નાખ્યું અને ઝાડાને ઉલટી ભરી નાખ્યા એક થાળે. બોલ્યા કે આવ્યા તો ક્યાં ગઈ ડોશીમાં? ઓલી સ્ત્રી ક્યાં ગઈ? હું જ છું. કે તું તો આ જોઈ રહ્યું કે જોઈ લે. આ શબ્દો બહુ સાંભળવામાં થોડા ઓલા લાગે પણ હું તમને સત્ય તરફ લઈ જવા માંગુ છું, વૈરાગ્ય તરફ. કારણ કે જીવાત્માને આ જન્મ મૃત્યુમાં ફસાવનાર સૌથી મોટું જે બંધન છે એ સ્ત્રી પુરુષ આકર્ષણ, જે એકદમ ઘીન છે. અને મનુષ્ય આજે એને સૌથી મોટું સુખ માને છે અજ્ઞાનના કારણે. નહીં કંટ્રોલ કરો દુર્ગતિ. ભગવાન ગીતામાં કહે છે કામ નરકનું દ્વાર છે. જુઓ વિચાર કરજો, હાથી સ્પર્શના કારણે, હિરણ નાભી કસ્તુરી, હિરણ હિરણને પકડવા માટે એ લોકો બીન વગાડે. એક તો સુગંધથી પણ હિરણ ભાગી ભાગીને મરી જાય અને બીજું એ હિરણ પકડવાળા એવું સંગીત વગાડે ને કે હરણને હોશ ન રહે, કાન એના લાલસા થઈ જાય. જેવી રીતે સાપ પણ બીનું રહી ન કે અને પછી લોકો એને પકડે કેદ કરે દંડ. માછલી પકડવા વાળાને તમે જોયા દેશે આમ ટીકા રાખીને બેઠા હોય ને, જીભ ઉપર કંટ્રોલ નથી માછલીનો, એ ખાવા જાય પ્રાણ. અને ભ્રમર કમળના રસને નાસિકાથી સૂંઘવા જાય ભ્રમણ, પણ ભમર સૂર્ય થઈ જાય, બંધ થઈ જાય, ખબર નથી રહેતી અને પ્રાણ ગુમાવી બેસે, હવા નથી મળતી. તો આ પાંચ વ્યક્તિઓના ઉદાહરણ છે જેની પાંચ ઇન્દ્રિયો કંટ્રોલમાં નહીં હોવાના કારણે વિનાશને પ્રાપ્ત, મૃત્યુને પ્રાપ્ત થાય છે. તો એ ભક્ત કહે છે કે એક એક ઇન્દ્રિયના કારણે એનો વિનાશ થતો હોય તો મનુષ્યને તો આ પાંચેય ઇન્દ્રિયોના ભોગમાં એ પીડ્યો, એનું શું થાય? રૂપ જોતું છે, જીભને સ્વાદ જોતો છે, કાનને શબ્દ જોતા છે, નાસિકાને સુગંધ જોતી છે અને ત્વચાને સ્પર્શ કરવો છે. આને તન્માત્રા કહે છે, વિષય સુખ. ભગવાન ગીતામાં અને દુઃખની યોનિ કહે છે. બુદ્ધિમાન વ્યક્તિ આ વાત ઉપર વિચાર કરી અને પોતાની બુદ્ધિને ઉત્કૃષ્ટ લઈ જશે. આ બધી વાત હું તમને એટલા માટે કરી રહ્યો હતો કે ઇન્દ્રદેવ આંખના કારણે સ્ત્રીમાં રૂપમાં આસક્ત થઈ ગયા અને અહલ્યાના પ્રસંગ કરવાથી આ દુર્ગતિને પ્રાપ્ત છે. સાવધાન, એક મહાન સંત જેના લખેલા શ્લોકો તમારી સામે એક બે હું ગાઉં છું ને, સંસાર કૂપે પતિતો ત્યગાધે મોહાંધ પૂરણે વિષયાભિતપ્તે કરાવલંબમ મમ દેહિ વિષ્ણુ ગોવિંદ દામો દરમા ધવેતી. આ સંસારના કુવામાં આ શબ્દ રૂપ રસ વિષયોને ભોગવવામાં હું પડી ગયો છું, હે વિષ્ણુ કરાવ લંબ મારા હાથને પકડી કૃપયા પાહી પાહી મુરારે પુનરપિ જનનમ પુનરપિ મરણમ. ઈ સંસારે ખલ દુસ્તારે, શંકરાચાર્યનો જે ભાવ. આ શ્લોકો ગોવિંદ દામો દરમાધવેતી 100 શ્લોકો છે, આવા એક બે તમારી સામે રોજ હું ગાઉં છું, એવા 100 શ્લોકો. એના રચયિતા છે શ્રી બિલ્વ મંગલ ઠાકુર. ભારત દક્ષિણના મહાન સંત થઈ ગયા જેને લીલા સુખ પણ કહેવામાં આવતું હતું. અને એમના જીવનની ઘટના છે કે શ્રી વૃંદાવન તરફ જયારે જતા જયારે તેમને એક સ્ત્રીમાં આસક્તિ થઈ ગઈ અને સ્ત્રી જયારે એની સામે આવી ને ત્યારે બુદ્ધિ ખોલી કે તારી પાસે 100 છે? તા કે હા, લાઈન જરા. અને 100 લઈને પોતાની આંખી ફોડી નાખી કે જે ભગવાનને પામવા જતો હતો પણ આંખ એવી છે કે મને સંસારમાં હલવાડી દે. બિલ મંગલે પોતાને અંધ કરી નાખી. આવા ઇતિહાસો છે. આવો મૂળ પ્રસંગમાં ભગવાન ભીષ્મક સુતાહા, ભગવાન શબ્દ રિઝર્વ અર્થ રાખે છે કેવલ ભગવાન કૃષ્ણ વિષ્ણુ માટે, કારણ કે ષડ ઐશ્વર્ય એનામાં પૂર્ણ છે. ભગવાનમાં રૂપ છે તો છે, ભગવાન કોઈ દી ગઢા નહીં થતા, ભગવાનને કોઈ દી સસમાં ન આવે, ભગવાનને કોઈ દી દાંત ન પડી જાય. અત્યારે જેટલા ભગવાન બનાવીને બેઠા છે ને એને જોવાનું કે દાંત પડી જતા હોય ને તો ભગવાન, કારણ કે ભગવાન થોડા બોખાવે, સોખટા થોડા એને નાખવા પડે. ઈ માણા છે ભગવાન નહી. ભગવાન હોય તો આને એવું થાય, જોયું તેમ સાંભળ્યું કોઈ કૃષ્ણ દાઢી તળે થઈ ગઈ હોય, ભીષ્મ પિતામહની થઈ ગઈ હતી કૃષ્ણ, કારણ કે કૃષ્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, રૂપાળા છે તો છે અને સદા અને સર્વત્ર. 125 વર્ષની ઉંમર એની હતી પણ 16 વર્ષના યુવાન હોય એવા લાગતા હતા કુરુક્ષેત્રના મેદાનમાં જયારે રથ આંકતા ત્યારે. નિત્ય નવ યૌવનમ ચ વેદેશ દુર્લભ દુર્લભમાત્મ ભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. બ્રહ્માજી કહે છે કે નિત્ય નવીન સૌંદર્યની કિરણો પ્રસ્ફુટિત રહે છે શ્યામ સુંદરના શ્રી વિગ્રહમાં. તો ભગવાનની અંદર રૂપ છે તો નિત્ય છે, ભગવાનની અંદર બળ છે તો છે, સાત વર્ષના હોય તો એટલું બળ છે, છ દિવસના હોય તો એટલું બળ છે, દ્વારકાધીશ હોય તો એટલું બળ છે. એવું નથી કે બળ ન હોય ને પછી એને કસરત કરીને બળ લાવે જીમમાં જઈને અને પછી ગઢા થાય ત્યારે પાછા એને તેડીને બાથરૂમમાં લઈ જવા પડે. અત્યારે નાના તો ઉચકીને બાથરૂમમાં લઈ જવા પડે તોય પાછા કે આ તમારે પ્રગટ ભગવાન છે, લે ભગવાનને કોઈ દી ઉપાડીને ન લઈ જવા પડે. આખા વિશ્વનો ભાર ભગવાનની દ્રષ્ટિથી ચાલે. બહુ સાવધાન રહેવું જોઈએ સમાજને, ભગવાન કોને કહેવાય. આ તો થોડા ઘણા કંઈક ચમત્કાર દેખાડે, થોડી ઘણી કંઈક વાતો કરી દેહારી, થોડા ઘણા છેલ્લા વધી જાય તો તમારે દુનિયામાં ભગવાન થઈ જાય. ગુરુ ચેલા આવા બે નરકમાં જાહે ભાગવત કહે છે અને રામાયણ કહે છે, બે ની દુર્ગતિ છે. એટલા માટે સાવધાન માનવ સમાજ. શાસ્ત્રના આધારે સંતોમાં વિશ્વાસ છે અને શાસ્ત્રને તમે ગીતા ભાગવત રામાયણને માનતા હો ને તો હંમેશા યાદ રાખજો, ષડ ઐશ્વર્ય પૂર્ણ હોવા જોઈએ. અને વેદવ્યાસ ભગવાન દ્વારા અવતારો થાય એની લિસ્ટ ભાગવત અને ગીતામાં પહેલેથી છે. કોઈ નવા ઘડી નો એક આય ભગવાન. સુખદેવ ગોસ્વામી એટલા માટે આ કહે છે કે શ્રી ભગવાન કોણ પૈણા, પહેલા યાદ રાખો કથા કોની કરવી જોઈએ, ભગવાનની જ તે. અત્યારે તો અનેક જગ્યાએ ભાગવત પણ થાય છે પણ કથા ભાગવતની અંદર કૃષ્ણની, રામની, વિષ્ણુની, નરસિંહ ભગવાનની જ આપી છે. પણ એ લોકો કરે છે ભાગવત, નામ આપે છે ભાગવતનું અને કરે છે કોઈક બીજાની જ કથા. નગર ભાગવતની અંદર તો ભાગવત તો એક જ છે, આ એમાં કાંઈ 10-12 નથી, હે ને. અને આમાં શ્લોક લખ્યા છે એ મૂળ છે, એ કાંઈ બદલાઈ જતા નથી. તો આમાં કૃષ્ણની જ કથા હોય, વિષ્ણુની જ કથા હોય તો પછી ભાગવતના નામે જે બીજા બીજાની કથા કરે છે એની સામે સમાજ કેમ ચૂપ બેઠો છે? જે મૂળ ભાગવતમાં લખ્યું હોય એ કૃષ્ણની કથા કહેવાય ને. સુખદેવ ગોસ્વામી 90 અધ્યાયમાં કૃષ્ણની કથા કરે અને આખો સંસારના વ્યક્તિઓની કથા કરી અને ભાગવતનું નામ આપે છે. નિશ્ચિત ભગવાનના ચરણોમાં ભારી અપરાધી છે આ લોકો, કારણ કે સૌથી મોટું પાપ એ છે જે બીજાને ધર્મની આડમાં રહી અને અવળે ધંધે ચડાવવા. આ બહુ મોટું પાપ છે. જાગી જવું જોઈએ પ્રત્યેક વ્યક્તિએ મોહમાં અને લાગણીમાં આવી, અને જો ધર્મ ચૂકી જશો તો જે દશા ધૃતરાષ્ટ્રની થઈ પુત્ર મોહમાં ધર્મ ચૂકી ગયા એ આપણી થશે. ભગવાન કૃષ્ણ છે અને એનું પ્રમાણાય સુખદેવ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ રાક્ષસ વિધિ ને ન, રાક્ષસ વિધિ જુઓ, લગ્નના 8 વિધિ છે. 8 પ્રકારના લગ્ન કહેવાય, પ્રજાપત્ય વિવાહ, આર્ય વિવાહ, દૈવ વિવાહ, અસુર વિવાહ, રાક્ષસ વિવાહ, ગંધર્વ વિવાહ. 8 પ્રકારના વિવાહ છે. બે દી પહેલા મેં તમને સૂર્યવંશના, ચંદ્રવંશના રાજાઓની કથા કહેતો હતો ત્યારે દુષ્યંત મહારાજે શકુંતલાજી યારે ગંધર્વ વિવાહ કર્યો. અત્યારે પણ ગંધર્વ વિવાહ, અત્યારે ગંધર્વ વિવાહને નામ ફરી ગયું છે લવ મેરેજ, સમજી લીધું. કોઈને પૂછવાટર બે ઇમળ ગંધર્વ વિવાહ બે માણા, પણ એ બેનો થોડોક ટાઈમ જ હાલે, લાંબુ એ લવ છે ક્યાં વયો જાય ખબર નહીં જ રહેતી, કારણ કે લવ હતો નહીં. તો એ ગંધર્વ વિવાહ મતલબ બે માણા સ્વીકાર કરી લે. અને અહીંયા સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ પૂછે છે કે તમે બોલ્યા પ્રમત્ય તરસા રાજ્યામ સલવાદ્યદિ પક્ષગામ પશ્યતામ સર્વ લોકાનામ તાક્ષપુત્ર સુધાવી. ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારિકાધીશ છે એ ભીષ્મક સુતા શ્રી રૂકમિણીજીને શૈલ્ય સાધ્ય ચૈદ્ય ઇત્યાદિ રાજાઓની વચ્ચેથી પરસા તાજ્ઞ એ બધાને બળથી તેજથી હીન કરી અને બધા રાજાઓ જોઈ લે એવી રીતે ભીષ્મક સુતાને લઈને વૈયા ગયા, જેવી રીતે બધાની વચ્ચેથી રાક્ષસ ઉપાડીને. રાક્ષસ શું કરે, કોઈ પણ ઉપાડીને, કોણ છે ને કોની છે ને હું કામ ને વિધિ ને એવું કાંઈ એને આવે, એને તો ગમી એટલે અને રાક્ષસ વિધિ કહેવાય. તો એમ કેમ ભગવાનને લગ્ન કરવા પડ્યા, પ્રશ્ન છે સુખદેવ સામે મહારાજ પરીક્ષિતનો. તમને ખબર છે આની આગલા શ્લોકમાં ઉદાહરણ આપે છે. જુઓ કૃષ્ણચંદ્ર શ્રી રૂકમિણી જેને, રૂકમિણી નામ છે મૂળ, આપણે ગુજરાતમાં અપભ્રંશ ભાષામાં રૂક્ષ્મણી પણ કહે છે,
બે એક જ અર્થ, રુક્ષ્મણી કયો કે રુક્મિણી કયો?
રુક્મિણીજીને શ્રી કૃષ્ણચંદ્ર એ રાજાઓની વચ્ચેથી એવી રીતે ઉપાડીને લઈ ગયા જેવી રીતે દેવતાઓની વચ્ચેથી ગરુડજી અમૃતનો કળશ લઈને લઈ ગયા.
ઉદાહરણ આપે સુખદેવ ગોસ્વામી
કેવી રીતે લઈ ગયા, તો કે દેવતાઓની વચ્ચેથી શ્રી ગરુડજી અમૃતનો કળશ લઈને ઝાપટીન જેમ વઈ ગયા, ઝપટીન એમ ભગવાન કૃષ્ણ વઈ ગયા. તાક્ષ પુત્ર સુધા ઈવ, 17મા શ્લોકમાં તાક્ષ, તક્ષ પુત્ર, તક્ષ નામ છે મરીચીનું, જે બ્રહ્માજીના પુત્ર છે, અને મરીચીના પુત્ર છે કશ્યપ, તક્ષના પુત્ર એટલે તાક્ષ, કશ્યપજીનું નામ છે તાક્ષ, અને ગરુડજી કશ્યપજીના પુત્ર હતા એટલે એને તાક્ષ પુત્ર કહે છે. ગરુડજીનું એક નામ છે વૈતનેય, કારણ કે વિનીતાના પુત્ર છે એટલે એને વૈતનેય કહે છે. પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુના વાહનની આ વાત થઈ રહી છે. બહુ સુંદર ઇતિહાસ છે, કારણ કે ભગવાન કૃષ્ણ રુક્મિણીને લઈ ગયા અને એનું ઉદાહરણ વિદ્વાન શિરોમણી સુખદેવ ગોસ્વામી એમ દેતા હોય કે ગરુડજી જેવી રીતે કળશને લઈને વયા ગયા દેવતાની વચ્ચેથી, તો કથા પીપાસુના મનમાં એક જિજ્ઞાસા તો થાય ને કે ભાઈ ગરુડજી કઈ રીતે લઈને વયા ગયા હતા. એ પહેલા સમજાવો તો આ પ્રસંગ વધારે સમજાય. ગરુડજી હું કામ લઈને વયા ગયા હતા અને કઈ રીતે લઈને વયા ગયા હતા પ્રશ્ન થાય, કારણ કે સુખદેવ કહે છે ગરુડ જેવી રીતે કળશ લઈને વયા ગયા એવી રીતે ભગવાન કૃષ્ણ વયા ગયા. કશ્યપજીને દક્ષની જે 13 પત્નીઓ તમે સાંભળ્યું અગાઉ 3-4 સ્કંદમાં આવ્યું હતું, અને પછી 4-17 કન્યાઓ, 60 કન્યામાંથી 17 કન્યાઓ કશ્યપજી આરે પરણાવવામાં આવી હતી, 27 કન્યાઓ ચંદ્રમા દેવ આરે પરણાવવામાં આવી હતી, 60 કન્યાઓનો ઇતિહાસ છે દક્ષનો. તો એમાં બે હતી દીતિ અને અદિતિ, એની વાતો આપણે ઘણી કરી. એવી જ રીતે બે હતી કદ્રુ અને વિનીતા. આ બેયનો ઝઘડો વિશ્વમાં બહુ પ્રખ્યાત છે. કદ્રુ અને વિનીતાને બેને ભળતું બહુ ઓછું. એક દિવસની વાત છે, કદ્રુ અને વિનીતા આમ તો બે બેનું, દક્ષની પુત્રી બે અને એક ઘરે એક જ પતિને પરણેલી, પણ આને ગુજરાતીમાં ખબર નહીં શું કહેવાય, પણ હિન્દીમાં સોતન કહે છે, હે ને? ગુજરાતીમાં શું કહે છે મને ખબર નહીં, તમને કોઈને ખબર છે? એક જ પુરુષની બીજી પત્ની હોય તો એ બે વચ્ચે સોતન શું કે હિન્દીમાં કે સોત કે હે, જે બી કહેતા હોય, કારણ કે અત્યારે એની જરૂર નથી, કારણ કે કોઈને કરવાની નથી, મનાય એટલે નહીં તો પાપ કીધું છે. એ સમય હતો અને સ્થિતિ હતી અને રાજાઓ એવા હતા. પણ ભગવાન રામચંદ્રજી આદર્શ દેખાડ્યો, જયારે અશ્વમેધ યજ્ઞ કરવાનો થયો ને ત્યારે વશિષ્ઠજી એ કીધું કે ચક્રવર્તી રાજાઓ એક નહીં 10 નહીં 1000 પત્નીઓ કરી શકે, અને અશ્વમેધ યજ્ઞ કરવા માટે સ્ત્રી વગેરે થાય નહીં, એટલે સીતાજી તો વનમાં એને તો ત્યાગ કરી દીધો. ત્યારે વશિષ્ઠજી એ કીધું ધર્મનો સાથ દઈને, પણ ભગવાન રામે કીધું નહીં, હું એક પત્ની વ્રત ધર, હું એક જ પત્ની સ્વીકાર કરીશ. ભગવાન રામે આદર્શ દેખાડ્યો મનુષ્યને. તો કે યજ્ઞ કેમ થાય, તો બીજો કોઈ ઉપાય ગોતો શાસ્ત્રમાં વશિષ્ઠજી, કે બીજો ઉપાય છે કે પત્નીની મૂર્તિ સોનાની બનાવીને રાખવામાં આવે, તો કે તો કરો, સીતાજીની મૂર્તિ બનાવીને બાજુમાં બેસાડવામાં આવ્યા, પણ રામચંદ્રજીએ બીજું પાણી બીજા લગ્ન કર્યા નહીં. આ તો વાટ જોતા હોય, જે ઉકલી જ આવે ને તૈયારીમાં હોય ને તોય વાટ જોતા હોય, કંઈક મેળ પડવાનો, ઘણા ભજન કરવાનો સમય આવ્યો હોય તો વૈરાગ્ય જ ના આવે ને તમે ઠાકી જાઓ. જ્યાં સુધી એમ નથી ઉંમર થાય એટલે વૈરાગ્ય આવશે, સત્સંગ થાય, સાચા વૈષ્ણવના મુખેથી કૃષ્ણ અને રામની કથા મળે તો જીવનમાં સુકૃતિ બંધાય, અને ત્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે, અને ભગવાન પ્રત્યે પ્રેમ અને સેવા જાગે ત્યારે આ સંસારના નશ્વર દુઃખદાયી પદાર્થોમાંથી અને સંબંધોમાંથી વૈરાગ્ય આવે, અને જો સંસારના પદાર્થોમાંથી વૈરાગ્ય નહીં લાવે નહીં ટળે. અત્યારે તો અમારે હરે કૃષ્ણ સંસ્થામાં દીકરાઓ નાના નાના 15-16 વર્ષના 18-20 વર્ષના કુમળા છોકરાઓ, એને શિક્ષા આપી છે વ્યવહાર કરો, પરિવાર કરો, ધર્મ નિભાવો, અને સાથે સાથે જીવન ભક્તિમય જીવો. તો જે વાત અમુક પાટી ગયેલાને જે સમજાતી જ નથી, એ લોકો એમ કે જોજો હવડા છોકરા બગાડે છે,
છોકરાને તો કેટલું કરવાનું છે આગળ ને આ લોકો એને માળા પકડાવે તે એને નહીં તમે નથી પકડતા એટલે એને પકડાવીશ કે શીખ તાનથી જ શીખો હે ને કે કમસે કમ એનથી શીખો કે ઈ જ નહીં આપણો દ્વારો આવ્યો છે ને હાલો પકડવાનો હવે અને કોને કીધું કે બાળપણમાં ઘણા કે ગઢા થાય ત્યારે ગઢા થાય છે કે નહીં ખબર છે તમને અરે ભાગવતમાં લખ્યું છે પ્રહલાદ મહારાજ કહે છે કુમારેત આચરેત પ્રાજ્ઞો કુમાર અવસ્થામાં બાળ જ્યારથી બુદ્ધિ આવી ત્યારથી ભગવાનનું ભજન કરવું જોઈએ પ્રભુપાદજીને વિદેશની અંદર શ્રીલ પ્રભુપાદજી પ્રવચન દેતા હતા એવામાં આ પ્રહલાદ મહારાજનો એને શ્લોક કીધો કે બાળપણની અંદર જ ભગવાનનું ભજન કરી લેવું જોઈએ ત્યારે એક વ્યક્તિ સભાની અંદર ઊભો થયો ઇંગ્લિશની અંદર એને આર્ગ્યુમેન્ટ ચાલુ કરી કે સ્વામીજી તમે જે કહો છો એ સાચું છે ભક્તિ કરવી જોઈએ પણ તમારી માટે બરોબર છે કારણ કે પ્રભુપાજી 70 વર્ષના હતા પણ એ ભાઈ 20 વર્ષનો જ હતો એ કે અમારે હજી કેટલું કામ છે કેટલું કર્તવ્ય છે સંસાર ભોગવવાનો આનંદ કરવાનો મોજ કરવાની અને તમે કહો છો બાળપણથી માળા કરવી જોઈએ કીર્તન કરવું જોઈએ તમારી માટે બરોબર કારણ કે તમે 60-70ના છે તો ઓલ્ડ ગઢપણ આવે ત્યારે આ બધી વસ્તુ ન કરાય એમ આપણે ગુજરાતમાં ઘણા એવું કહે છે આ બહુ હોનાનું બહુ સાચું પણ અત્યારે પછી પછી અને ઘણા લોકો માળા કરે ને તો એનથી થોડાક આગળ પડતા છે ને એ પાસા વળી એમ કે કરાય ઘડીક 2-5 મિનિટ કરાય ઊંડું ન ઉતરાય તો ઊંડું છે આ સંસારમાં ઉતરાય આમાં બહુ ઊંડું ન જવાય એટલે તમે જુઓ આ ધ્રુવ મહારાજ છે પ્રહલાદ મહારાજ છે એનું નુકસાન વહી ગયું ઊંડા ઉતરાય ભગવાન મળી ગયા તો ખોટું જોકે ઘણા કે બહુ આ સાચું બહુ સારું પ્રભુજી તમે બહુ સારું કરો આપણે કે તમે કરો હીરે ભાઈ ઊંડું ન ઉતરાય તો શેમાં ઊંડું ઉતરાય ક્રોધમાં લોભમાં અજ્ઞાનમાં પાપમાં એમાં ઊંડું ઉતરાય વ્યક્તિ સરસ સત્યને સ્વીકાર નથી કરી સંતો કે ને મૂર્તિમાનજી કહેતા હતા કાલે ભગવાનના ભજનમાં આવવું હોય તો બંધ કરો સાચો સંતો એ કહે છે ચા બંધ કરો બીડી બંધ કરો બોલા કે બંધ તો સંતે પૂછ્યું શું બંધ ચા કે બીડી અહીં આવવાનું બંધ એ કઈ બંધ તમારે આગળ બેહવાનું બંધ એ બંધ નહીં વૈરાગ્ય તો આવતો નથી ને ગમે એટલા ઠાકી જ આવતા દીકરાઓ કહે છે કે બાપા હવે તમે છોડો એમી બધું સંભાળી લીધું છે તમે આ જમાનો બદલાઈ ગયો પણ નહીં તમારે ડબલી પૂરી પૂરી જ કરે અને કોઈ એનું સાંભળવાલ નથી કોઈ સમજતોય તેનું બસ મન લાગેલું લાગે અમારે કથા કહે છે લોકાધ્યક્ષ મહારાજ દ્રષ્ટાંત દેતા સત્ય વાત છે આજના જગતની એક ભગત નાનો એવો બાળક ઉવાનીમાં અંદર ભગવાનની ભક્તિમાં આવી ગયો ને ગીતા ભાગવત વાંચ્યું એને સમજાઈ ગયું તેને એમ થયું કે મારા ઘરવાળા એ સમજે મારા પરિવારવાળા સમજે મારા બાપાના બાપાએ સમજે પણ એ બાબા એવા હતા કે મૂકવાલ જ નહીં કોઈ વસ્તુ ત્યારે એને કીધું ચોખ્ખું કે આ દાદાનું કંઈક કરો પેલા પ્રભુજી આવીને કીર્તન કરે સત્સંગ પડો દાદા માને ત્યારે કારણ કે દાદા એનું લઈને બેઠેલા ધંધો કરાય છોકરો નહીં તે સવારમાં વહેલા જગાડે આમ ઉપડવા હેરો હુતા શું બળદ ગોડે નીકળો અહીંથી કારણ કે પોતે આખું જીવન કામ કરવામાં કાઢી નાખ્યું ને એટલા દશે જોઈ નથી એક બાબાને વૈરાગ્ય નો આવતો એને કીધું સંતો એને કીધું ભક્તિમાં આને લગાડો માળા કરો કીર્તન કરો પણ દાદા માળા જ ન પકડે માળા જ ન પકડે કરે હું પછી કીધું આને યાત્રામાં લઈ જાઓ ગોકુળ મથુરા વૃંદાવન તમે દિવાળીયા જાઓ છો લઈ જવા બાબાને એ બાબાને યાત્રામાં લઈ ગયા હોળથી અઠવાડિયું હારે રખડ્યા પ્રસાદ ખાધો પણ માળા પકડે થાકી ગયા આવડા એ ક્યાં તમારા બાપા ક્યારેય નહીં સુધરે અમને બગાડ નો નાખે આને આઘા રાખો અમુક કે છે વળીને યાદ રહી કે આને કામ કરો વૈરાગ્યની મૂર્તિનું ધામ કાશી છે મુક્તિ ન્યા બધા મળદા બાળ આ દાદા ન્યા લઈ જાઓ અને કાશી લઈ ગયા ન્યા મણિકર્ણિકા ઘાટ ઉપર હરિશ્ચંદ્રએ જ્યાં નોકરી કરી હતી ત્યાં મળદા બાળવામાં આવે અગાઉ લખાવવું પડે કાંઈ માર બાળવું તો દાદા ન્યા બિહાર્યા કે આ મળદા જોવે ને તો એને કંઈક વૈરાગ્ય આવે તો એ બહુ બધાને બાળતા હતા લાઈનમાં એક પછી 10-12 મળદા બેડ્યા તો દાદા સિરિયસ થયા ઓલા ભક્તો કે હવે આને વૈરાગ્ય આવ્યો દાદા માળા પકડશો વિચાર આવે તાકે મને વિચાર આવે કે આ લાકડા નો ધંધો હારો આલે દીકરાને ફોન કરો લે આ લઈ લે આને હજી આને લાકડા નો ધંધો કરવો કોઈ ગમે એમ કરો ઠાકી જાઓ, અમુક વ્યક્તિ એ સ્થિતિમાં છે. અને એવા વ્યક્તિઓ ભગવત ભજનમાં લાગવું બહુ મુશ્કેલ છે. એટલા માટે હંમેશા યાદ રાખજો, શિલ પ્રભુપાદજીના જે શબ્દો છે, જે વાણી છે, એકદમ કેટલી શાસ્ત્રથી પરફેક્ટ છે. આ યુવાન એને પ્રશ્ન કરી રહ્યો છે, મૂળ કથામાં આવવું પડે કે પ્રભુપાદજી તમે 70 વર્ષના રાઈટ છો, પણ અમારે હજી તો કેટલું બાકી છે. કારણ કે ઓલ્ડ ગઢપણમાં કરાય, પ્રભુપાદજીએ સુંદર પ્રશ્ન પૂછ્યો. અચ્છા ગઢપણમાં કરાય, હું કહું છું ગઢા થાય ત્યારે કરાય, તારી વાત રાઈટ છે. તો એ લોકો ખુશ થયો કે હા, તો પછી હું કામ ભીંગ કરો છો માળા કરવાની. તેણે કીધું કે ગઢા કોને કહેવાય જરા પરિભાષા આપો. તમે એમ કહો છો કે ગઢા થાય ત્યારે ભજન કરાય, તો વાત તમારી હોનાની. હવે બીજા પ્રશ્નનો જવાબ આપો કે ગઢા કોને કહેવાય. તો બધા શું સમજે છે, વાળ ધોળા થાય, દાંત પડી જાય, હે ને, ટાઇલ પડી જાય, લાકડી હાથમાં આવી જાય. શંકરાચાર્ય કેમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહિત જાતન તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુચ્યતિ આશા પિંડમ. દાંત હલવા માંડે, મોઢું બોલે ને તો હલવા માંડે. ઘણા દાદાને મેં જોયું, સાની રકી બી આમ લે તો આમ આમ, આપણને એમ થાય હમણાં આપણી પર ઢોળશે, પણ તોય હબડકા ભરતા કરતા હોય, તોય હાથ હલવા માંડ્યા હોય. તો ગરમા ગરમ એને હલવા માંડ્યું છે શરીર. એને શું કહેવાય આપણે ગુજરાતીમાં એક રોગ છે, હિનેપાત. ઘણા ને એવા થઈ ગયેલા, હિનેપાત ઉપડી ગયેલા કેટલા. પણ તોય તે નહીં, તો ગઢા થાય ત્યારે ભજન કરાય, તો ગઢા કોને કહેવાય. ઓલો વ્યક્તિ કે 50-60 વર્ષની ઉંમર થાય, વાળ તો એને ગઢા કહેવાય. પ્રભુભાઈજી કે નહીં, ગઢા કોને કહેવાય, જે મરવાની નજીક હોય એને ગઢા કહેવાય. રાઈટ, જે માણસ મૃત્યુની નજીક હોય એને ગઢો કહેવાય. તો પછી હે યુવાન, તું પ્રશ્નનો જવાબ આપ કે મારું મૃત્યુ તારી પહેલા નહીં થાય એની શું ગેરંટી છે. તો તું ગઢો છો, કારણ કે દરેક વ્યક્તિ મરવાનો હોય એ ગઢો કહેવાય. તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મરી શકે, એનો અર્થ છે ગમે વ્યક્તિ, દરેક વ્યક્તિ ગઢા. એટલા માટે ભજન જ્યારથી સમજાય ત્યાંથી કરાય, હે ને. કારણ કે ગઢા એને કહેવાય કે જે મરવાની નજીક હોય. અને મારું તમારામાં કોની ગેરંટી છે, કોણ કહીએ કે આ બાળક નહીં મરે. ગમે એ માણા ગમે ત્યારે મરી શકતું હોય, તો એનો અર્થ છે દરેક વ્યક્તિ ગઢા છે. તો પ્રહલાદની વાત એકદમ સોનાની છે, કુમારેત આચરેત પ્રાગ્ય. યુવા અવસ્થામાં જ ભજન કરી લેવું જોઈએ, નહીં તો અવસર મળશે કે નહીં કોને ખબર. એટલા માટે સમાજની આ મૂર્ખતાપૂર્ણ જે વચનો આવા બોલે છે ને, એવા કુસંગને ત્યાગો અને ભાગવતના સત્ય સિદ્ધાંત ઉપર આવો, ત્યારે વાતને સમજાશે. અને ત્યારે સુખદેવ ગોસ્વામીના વિદ્વાનોના જે ઉદાહરણો છે ને, એ તમારી સામે પ્રત્યક્ષ બહાર આવશે. વાત આપણી બધી ચાલુ થઈ હતી કશ્યપજીની બે પત્નીને શોક કહેવાય કે શું કહેવાય, ન્યાયથી મૂળ. આ તો કથાની અંદર કથા ને વળી પાછું. આ તો ગંગાજીના ઘાટ છે, ગમે એ ઘાટે નાવ આનંદ આવશે, પણ આ તો વધારે ઘાટ લેવા થાય, એક ઘાટે બેહાર નથી રાખવાના તમને. આ ભાગવતી ગંગા છે, એ બે ને બનતું નહીં. એવામાં એક દિવસ શ્રી કદ્રુ જે છે એ થોડી કુકર્ષ સ્વભાવની હતી, વિનીતાજી થોડા સરળ સ્વભાવના. તો એને કીધું કે સૂર્યના રથના જે ઘોડા છે, કેટલા સૂર્યના રથ ને 7 ઘોડા છે અને વ્હાઈટ છે, પૂર્ણ વ્હાઈટ. તો સૂર્યના રથના ઘોડાની પૂંછડી કદ્રુ કે કાળી છે, વિનીતાજી કે ધોળી છે. આ બે માં હવે વાટાઘાટ થઈ. વિનીતાજી શું કીધું કે ધોળી છે, અને કદ્રુ કે નહીં કાળી છે. વિનીતાજી કે મેં જોયા છે સૂર્યના ઘોડા, અને પાકો વિશ્વાસ. તો કદ્રુ કે અગર તારી વાત તને વિશ્વાસ હોય તો આપણે એક શરત, જો કાળી હોય તો આખું જીવન તારે મારી ગુલામી કરવાની, અને જો સૂર્યના ઘોડાની પૂંછડી ધોળી હોય તો આખું જીવન મારે તારી ગુલામી કરવાની, મંજૂર છે? તો કે હા. કારણ કે વિનીતાને પાકો વિશ્વાસ હતો કે સૂર્યના જાતે ઘોડા વ્હાઈટ છે. અને થયું એવું કે તો હાલો જોવા આવે, શરત મંજૂર થઈ. એકબીજાની જે હારી જાય એને એક ગુલામ થઈને રહેવાનું, નોકર થઈને રહેવાનું. કદ્રુના જે પુત્રો હતા ને, એ બધા નાગ છે. કાલે આપણે ચર્ચા કરી છે, કદ્રુના પુત્ર નાગ થયા, વિનીતાના પુત્ર ગરુડજી. થોડુંક યાદ તમને આવતું હોય, એ પણ બહુ સુંદર કથા છે. કદ્રુ કશ્યપ જીના સંસર્ગ થી એને બધા ઈંડા નો જન્મ થયો અને ઈંડા ફોડી ફોડી અંદર થી નાગ નીકળવા માંડ્યા. આ જેટલી સૃષ્ટિ છે ને બધી કશ્યપજીની સંતાન છે, પશુ પક્ષી ઇત્યાદિ બધું ભાગવતમાં લખ્યું. અને વિનીતાથી પણ બે ઈંડાનો જન્મ થયો. હવે થયું એવું કે કદરૂના ઈંડા ફૂટી ફૂટીને બહાર નીકળ્યા, બધા કાળો ને પીળો ને ધોળો ને નાળો ને બધા સાપ, કદરૂથી બધા સાપો થયા. અને વિનીતાના બે ઈંડા પણ ફૂટે જ નહીં, ફૂટે જ નહીં. વિનીતા ઠાકી ગયા કે આ શું થઈ રહ્યું છે, બોલીને આટલા બધા મારા છોકરા કેમ નહીં. તો ઉતાવળમાં આવીને એને એક બિંડું ફોડી નાખ્યું તો એમાંથી અરુણીનો જન્મ થયો. પણ અડધું ફોડી નાખ્યું હતું, વિકાસ નહોતું થયું, તો એના કારણે એના પગ કેવલ ઉપલું ધડ હતું. પણ અતિ તેજસ્વી અને લાલ લાલ ચમકતો એ પુત્ર, એણે કીધું, હે માતા વિનીતા, તે આ શું કર્યું? અડધી મારું આયુષ્ય પૂરું નહોતું થયું ત્યાં તે ઈંડું ફોડી નાખ્યું, જો હું પગ વગેરે નો આવ્યો. છતાં એ અરુણીનો પ્રભાવ એવો હતો, સૂર્યદેવ જે રથ હાંકે છે ને, એ સૂર્યના રથના સારથી આ વિનીતા અને કશ્યપના પુત્ર અરુણી છે. અને લાલ કલર કે સૂર્ય આવતા પહેલા જે લાલીમાં આવે છે ને, એના સારથીના દર્શન છે. પેલા સૂર્યના રથના ઘોડો ને જે લાશ રાશ જેને પકડી છે, એ રથના ઘોડાની રાશ કેટલી લાંબી છે તમને ખબર? 36,000 કિલોમીટર. કેટલી? સૂર્યના ઘોડાની જે રાસ છે, ભાગવતમાં લખ્યું છે, પંચમ સ્કંદમાં સૂર્યનું આખું વર્ણન વાંચી શકો છો તમે. આપણે તો બહુ બધું, મેં તમને કીધું પેલા 2% કથા નહી થઈ. અરુણી સૂર્યના સારથી બન્યા અને એને કીધું, માતા મને તે ભલે ફોડી નાખ્યું, પણ આ બીજું ઈંડું તું ફોડતી, એનો વિકાસ થવા દેજે. અને ત્યારે વિનીતા એની રાહ જોઈ અને ઈંડાનો જયારે વિકાસને ફોડ્યા, ત્યારે અંદરથી ગરુડજી નીકળ્યા, જે આખા વિશ્વનો ભાર વહન કરે એવા વિશ્વંભર ભગવાન વિષ્ણુના ભારને ઉપાડવા વાળા ગરુડ. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ રામાયણમાં લખ્યું, મહાજ્ઞાની ગુણવત્તા છે શ્રી ગરુડજી. અને એવા ગરુડજી ની માતા વિનીતા અને કાલિયા ઇત્યાદિ સર્પની માતા કદરુ, આ બે ની શરત, બે ગયું ઘોડાને જોવા. એવામાં કદરુએ એના છોકરાને સાપોને કીધું, જાઓ તમે જલ્દી મારી આગળ, અને એ સાપ થઈ અને તમે પૂંછડીએ વીટાઈ જાઓ, બધી પૂંછડીએ. એટલા કાળા ભંબર અહીંથી જોવે ને તો કાળા દેખાવા જોઈએ, જેવી રીતે અત્યારે સફેદ વાળવાળા કાળો કલર મારીને ક્ષેત્રે છે. કે વીટાઈ જાઓ સૂર્યની પૂંછડીએ. વીટાઈ ગયા બધા સાપ, પૂંછડી કાળી થઈ, ઓરિજિનલ તો વાઈટ હતી પણ સાપ. અને અહીંથી કે જો વિનીતાજી કે મેં જોયેલું છે વાઈટ છે, નામ કેમ થઈ ગયું? પણ આ છેતર, આ કપટ કર્યું એને. એ કે જો સૂર્યના ઘોડાની બધી પૂંછડીઓ કાળી છે અને એટલા માટે આજથી તું મારી દાસી નોકર થઈને રહેવું પડશે તારે આજીવન. વિનીતાજી શરત હારી ગયા, શું કરે? એ કે ઠીક છે. જ્યારે ગરુડજી ને આ વાતની ખબર પડી, ગરુડજી જોયું મારી માતાને, એને કીધું, માતા તું આનું કામ કેમ કરે? માસીનું શું કહેવાય, માસી કહે છે નામ તો બેન. એ કે માસી તને કેમ ન કરું કામ, છે નોકર થઈને તું કેમ રહે? ત્યારે વિનીતાજી આ ઇતિહાસ કીધો કે બેટા આમ થયું તો હું હારી ગઈ છું અને મેં જીવન એની. ત્યારે એને ગરુડજીએ કીધું, હે કદરુ માસી બા, મારા માતાને આઝાદ કરવાનું હું લેશું, તમારા આજીવન ગુલામીમાંથી મારી માને છોડવાનું તમે શું લેશો? ગરુડજીએ સીધું પૂછ્યું. ત્યારે કદરુજીએ કીધું કે હવે હાથમાં આવ્યો છે ગરુડ, કારણ કે ગરુડની શક્તિ જાણતા હતા. વિષ્ણુને ઉપાડીએ કે હું ન કરીએ. એણે કીધું, કોઈ પણ માતાને એના દીકરા ગમે એવા હોય ને એની પ્રત્યે પ્રેમ તો હોય જ તે ને. આ સાપો હતા એના બધા પુત્રો, જે જગતને નુકસાન કરવા વાળા કુટિલ. પણ કદરુને થયું કે મારા દીકરાને જો સ્વર્ગનું અમૃત પીવરાવી દઉં તો એ અજર અમર જ્યાં સુધી એનું આયુષ્ય એને કોઈ મારી ન શકે. એટલે એને ગરુડને કીધું કે સ્વર્ગની અંદર જે અમૃતનો ઘડો છે એને તું લાવી દે તો તારી માતા મુક્ત. ગરુડજી કે બીજું કઈ હજી આરે પ્લસ માઇનસ કહેવાનું હોય તો કહી દો, પણ મારી માતા કાલથી તમારી ગુલામી નહીં કરે. તાકે નહીં, બસ અમૃતનો ઘડો લાવી દે, તારી માતા આજા. અને ગરુડજી ગયા સ્વર્ગ લોકમાં. ઘડો પડ્યો છે ઇન્દ્રાદી દેવતાઓ, અમૃત નિત્ય બિરાજે છે સ્વર્ગમાં. મોહિની જે પાઈ દીધા પછી બી સર્વત્ર વિદ્યમાન છે અમૃત. આ બધી પૌરાણિક કથાઓ છે, બહુ વિસ્તારથી સમજો ત્યારે સમજાય. ગરુડનો ઘડો પીડ્યો હતો, ગરુડજી કે આ ઘડો લઈ જવાનો થાય,
ઇન્દ્રદેવ કે ઈ વાત રહેવા દે ગરુડજી, સ્વર્ગ અમૃતનું ધન, અમૃત જે સ્વર્ગનું ધન છે અને એ દેવામાં નહીં આવે. ગરુડજી કે તો હું કરી લેશો, લેવાનો તો થાય જ છે, આ પાકી વાત, તાકે બાદશું નહીં લઈ જવા દેવી. ગરુડજીએ એક જ પાંખ ફટાક દઈને ઉડાડી, બધા દેવતાઓને વીજળીના ચમકારાને જેમ આંખ્યું બંધ થઈ ગયું અને ફટાક દઈને ગરુડજીએ ઉપાડ્યો ઘડો અને ઉપડી ગયા. દેવતાઓમાં રોતા રોતા આવે કે આવો. સુખદેવજી કહે છે કે રૂકમણીને એમ ઉપાડી જેવી રીતે ગરુડજીએ કળશ અમૃતનો ઉપાડ્યો હતો દેવતાઓ વચ્ચેથી, એમ ગરુડજીએ ફટાક દઈને વીજળીના ચમકારાને જેમ બધા દેવતાઓ રોતા રહી ગયા, જોતા રહી ગયા, શક્તિ તેજ બધું હોવા છતાં, અને ગરુડે લઈને ઉપડી ગયા. અને શું કરીએ કે વાહે દોડ્યા, કાંઈ કરીએ કે નહીં. ગરુડ બધા, તમે તો સમુદ્ર મંથનમાં સાંભળ્યું ને, બધા દેવતાઓ પર્વત નીચે દબાઈ ગયા હતા, એ પર્વતને ગરુડે પીઠ ઉપર ઉપાડી લીધો. ગરુડ ગરુડ છે. પણ ઇન્દ્રદેવે કીધું, ગરુડજી અમે તમારી શરણમાં છે, લઈ જાવ એનો વાંધો નહીં, પણ તમે દઈ દેશો તમારી માસી કદરુને અને બધા સાપને પીવરાઈ દેશે, વિશ્વનો અને આખો અહિત થઈ જાય જગતનો. ગરુડજીએ કીધું, એ મારે જોવાનું નથી, મારી માતાને મારે છોડાવવાની છે. તાકે પણ તમે વિચાર તો કરો. ત્યારે ગરુડજીએ કીધું, એક કામ કરો, મારી માતાને અમૃતનો કળશ એના માસીના હાથમાં મૂકું એટલે મારી માતા છૂટી. તમે વાહે વાહે થોડાક દોડો અને હું જેવો કળશ મૂકું અને જાઉં એટલે તમે એને પાસેથી લઈ લેજો. અને હકીકત એવું થયું, ગરુડજીએ કીધું કે એ માસીબા આ લ્યો આ તમારો કળશ, મારી માતા આજથી આઝાદ. અને કદરું તો કળશ આગળ જાય, દાંત કાઢતી કાઢતી ત્યાં તો ઇન્દ્રજી દેવતાઓ લઈને મળ્યો નહીં. ભગવત કૃપા વગર મળતું નથી. સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય બિના નર પાવત નહીં. પદાર્થ તો બહુ છે દુનિયામાં, ધનની કમી નથી, ગાડીની જમીનની, પણ અહીંયા હોય ને તો નામે થાય, નગર હોય તો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. તો ગરુડજીનો આ ઇતિહાસ, સુખદેવજી આ કથાને જાણે છે અને એને તો નીલામાં દર્શન કરેલું ગરુડજીએ કેમ કળશ ઉપાડ્યો હતો, અને રૂકમણીજીને કૃષ્ણએ કેમ ઉપાડ્યા હતા, એ બે એને દર્શન કરેલું છે. પણ જો આવી રીતે થોડુંક વિસ્તારથી વર્ણન કરવામાં આવે ને શબ્દોથી, તો આપણને પણ થોડુંક સમજાય કે આ માનસિક કે કઈ રીતે ભગવાને ઉપાડી છે રૂકમણી માતાને, હે ને. આ કથા દ્વારા પણ એક લાઈવ થઈ રહ્યું છે ભગવત લીલાને, શબ્દોના માધ્યમથી ભગવાનને પકડી શકાય છે. અને આપણા માટે આ જ ઉપાય છે. શબ્દ બ્રહ્મ પ્રમાણ છે, શબ્દ અનુભવ. મહારાજ પરીક્ષિત પૂછી રહ્યા છે, આજની કથા કેવલ રૂકમણી પ્રસંગ થશે, વિસ્તારથી જુઓ કથા કઈ રીતે થાય, એક એક શ્લોકના શબ્દને કઈ રીતે ખોલવામાં આવે. રાક્ષસેન વિધાનેન, રાક્ષસ વિધિથી ઉપમેયે, ઉપમેયે મતલબ પરણવું, ગુજરાતીમાં વિવાહ. કોની આરે કર્યા? રૂકમિણી. કોણ હતી રૂકમિણી? ભીષ્મક સુતા, અત્યારનું મહારાષ્ટ્ર, વિદર્ભ દેશની કન્યા હતી. આ વિદર્ભ એટલે અત્યારનો મહારાષ્ટ્રની આજુબાજુનો જે નાગપુરનો વિસ્તાર છે, ભગવાન ગુજરાતી છે અને રૂકમણીજી મહારાષ્ટ્ર. આમ તો જાતિ પાતિ ભગવાનને હોતી નથી, પણ આપણે તો અહીંયા આવ્યા એટલે આપણે તો આપણી બુદ્ધિથી થોડીક. વિદર્ભ દેશના ભીષ્મક રાજા અને એની સુતા, એની પુત્રી હતી, નામ હતું રૂકમિણી. સુખદેવ ગોસ્વામી વિશેષણ આપે છે રૂકમિણી કેવી હતી, તો કે રુચિરાનના શબ્દ છે. રુચિર જોવાથી જ પ્રત્યેક રૂકમણીના શ્રીઅંગ, એમની આંખો, એમના હોઠ, એમનું પૂર્ણ સર્વાંગ સૌંદર્ય ખીલતું રહેતું હતું એકદમ. નવકુમાર પુષ્પ જેમ કમળ ખીલતું રહે સરોવરમાં, એમ રૂકમણીજીના શ્રીઅંગમાંથી સૌંદર્યની કિરણો પ્રસ્ફુટિત રહેતી. અને એનું મુખચંદ્ર અદ્ભુત હતું, અતિ મનોહારિણી, આ અર્થ છે. આનંદ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય મુખડું, વદનમ આનંદમ મુખમ. અને રુચિરમ મતલબ ગમે એના મનને ગમી જાય, રુચિરમ રુચિ લાગી જાય એવું મુખડું હતું. અને એની સાથે રાક્ષસ વિધિથી પૈણ્યા, ઇતિ શ્રુતમ, આવું મેં સાંભળ્યું છે. પરીક્ષિતજી કહે છે આવું મેં સાંભળ્યું છે. તો ભગવન શ્રોતૃમ ઈચ્છામિ કૃષ્ણસ્યામિત તેજસ. હે ભગવાન, કૃષ્ણના આ વીર તેજને હું સાંભળવાની